મુંબઈ નીલાંબર, પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 27/8/86 સમયસાર ગાથા 73 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 137.
બ્રહ્માંડના ભાવો બે જગ્યાએ છે, એક તો શુદ્ધાત્મામાં છે, નિશ્ચય છે, અને શુદ્ધાત્માની ભાવો બ્રહ્માંડમાં માટે ખબર નથી, એને માટે ભાવો બ્રહ્માંડના આમાં છે, લિમિટ પડે, કેમ કે એ જ આપણા સ્વરૂપને બતાવનાર જીવન છે, જીવધ્વની સાર છે. જાણે આત્માને એટલે શુદ્ધ જાતમાં કહે, શુદ્ધ આત્માનું જે ધ્યાન કરે છે એ આત્મા શુદ્ધ થઈ જાય છે. એ શુદ્ધ આત્માનું સ્વરૂપ શું છે એ બતાવનાર છે, જેનું ધ્યાન કરતા અશુદ્ધતા ટળી જાય, આ ત્રણની નિવૃત્તિ કહો કે અશુદ્ધતા ટળી જાય અને શુદ્ધતા કરે. આત્મા પોતે પરિણામે પરિણમે છે, તેથી તેને કર્તા પણ કહેવામાં આવે છે અને પરિણામને કર્મ પણ કહેવામાં આવે છે. પણ ખરેખર કર્તા કર્મ એ જીવનું યથાર્થ સાચું સ્વરૂપ નથી, એ પણ એક સ્વાન છે. આત્માને અકર્તા આત્માને, જ્ઞાનક આત્માને, જ્ઞાતા આત્માને, નિષ્ક્રિય પરમાત્માને, શુદ્ધાત્માને કરતા કેવો એ સ્વાન છે, કરતા કેવો તે વ્યવહાર છે, ને વ્યવહાર હોવાથી તે સ્વાન છે એનું યથાર્થ સ્વરૂપ, કરતા પણ યથાર્થ સ્વરૂપ એનું નથી. આત્મા ત્રણેકાળ અકારક અને અવેદક છે, અકર્તા પણ એનું નિજ પોતાનું રૂપ અને સ્વભાવ ને સ્વરૂપ છે, છતાં પણ એને એ જ્ઞાનનો અભાવ હોય ત્યાં સુધી વિશેષ અપેક્ષા એ રાગનો કરતા કહેવામાં આવ્યો એ ઉપચાર છે. એ જ્ઞાનનો સદભાવ થતાં ધર્મના પરિણામને કરે છે, જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામને કરે છે, એમ કહેવું તે પણ ઉપચાર છે, એ વાસ્તવિક નથી. કેમ કે આત્મા પોતાનો અકર્તા પણ છોડતો નથી અને કોઈ પણ પરિણામને કદી પણ આત્મા કરતો નથી. કરતા ધર્મને જાણે ખરો, કરતા નામનો એ પર્યાયમાં ધર્મ છે અને અકર્તા એ આત્માનો ત્રિકાળ સ્વભાવ છે. કરતા પણ એ પર્યાયનો ધર્મ છે, એ પર્યાયમાં ક્રિયા થાય છે, તો એ ક્રિયાનો કરનાર ભગવાન આત્મા નથી.
બરાબર,
ક્રિયા થાય એનો જાણનાર ખરો, પણ એને કરેલી છતાં કરતા કેવો તે એને વ્યવહાર કહેવામાં આવે છે, ઉપચાર કહેવામાં આવે છે, સ્વાંગ છે. કરતા કર્મ પણ સ્વાંગ છે, આત્માનું ઓરિજિનલ મૂળ સ્વરૂપ નથી. આત્મા ત્રણેક કરતા રહેલો છે. કરતાપણાનો ઉપચાર કરવામાં આવે ત્યારે પણ એ કરતા થતો નથી. ઉપચાર એટલે કથન માત્ર, કહેવા માત્ર. ખરેખર અકર્તાપણું છોડી આત્મા અને પોતાના પરિણામને કરતો નથી, પોતાના પરિણામને કરતો નથી તો બીજા જળચેતનના જગતના પદાર્થના પરિણામને કરે, એ તો ઉપચાર પણ એમાં આવતો નથી, એ તો અજ્ઞાન થઈ. એટલે અહીંયા શિષ્યનો પ્રશ્ન છે કે પ્રભુ મને અનાદિકાળથી પર્યાયમાં અવસ્થામાં આશ્રવ તત્વ છે, દુઃખ છે, રાગ દ્વેષમાં ઉભા થાય છે, એના કારણે મને દુઃખનું વેદન થાય છે. એ આશ્રવની નિવૃત્તિ એટલે દુઃખનો અભાવ કેમ થાય, એવો શિષ્યનો પ્રશ્ન છે. દુઃખનો અભાવ જીવ માત્ર ઈચ્છે છે,
બરાબર.
જીવ માત્ર સુખને ઈચ્છે છે, કોઈ પણ જીવ દુઃખને ઈચ્છતું નથી. કોઈ પણ જીવ એકેન્દ્રથી માનીની પીળી મકોળી પશુ પક્ષી મનુષ્ય દેવ નારકી કોઈ દુઃખને ઈચ્છતું નથી, સુખને બધા ઈચ્છે છે. પણ એ સુખ કોના આશરે પ્રગટ થાય, આત્મિક સુખ વાસ્તવિક સુખ, એ આશ્રયભૂત તત્વ જે પોતાનો શુદ્ધાત્મા છે એના જ્ઞાનથી જગત રહી છે. તારો આત્મા આવો છે એમ તને ખબર નથી, પણ અમે જાણીએ છીએ, સર્વજ્ઞ ભગવાને જાણ્યું છે, એની વાણીમાં આવ્યું, અને આચાર્ય ભગવાન કહે છે કે આત્માનું આવું સ્વરૂપ છે. એ આત્મા માસ્તિક થઈને એમાં લીન થા, એનું લક્ષ કર, એમાં લીન થા. લક્ષગ્રસ્ત અવસ્થામાં થઈ શકે છે લક્ષ, આત્માનું લક્ષ ગ્રસ્ત અવસ્થામાં થઈ શકે છે, અને લીનતા અંશે થાય છે. વિશેષ લીનતા એ ચારિત્ર વિકાર કરે ત્યારે. લીનતા એક સાક્ષાત કેવળ જ્ઞાન મોક્ષનું કારણ છે, અને શુદ્ધાત્માનું લક્ષ્ય છે એ કેવળ જ્ઞાનનું કારણ પણ પરંપરા કારણ છે, એમાં વખત લાગે છે. લક્ષ એટલે સમ્યક દર્શન અને લીનતા એટલે ચારિત્ર. લક્ષ એટલે સમ્યક દર્શન, લક્ષ પ્રતીત અને અનુભવ ત્રણ શબ્દો શ્રીમદની વાર્તા છે. લક્ષ એટલે જ્ઞાનની પર્યાય, અને લક્ષ પ્રતીતિ શ્રદ્ધા અને લીનતા ચારિત્ર. એમ અહીંયા આવા સ્વભાવમાં સ્થિત અને લીન થતા તમામ પ્રકારના આશ્રવો દુઃખનો અભાવ થઈ જાય છે. એવો આત્મા કયો છે કે જેનું લક્ષ કરવું અને મા વાતું લીન થવું, એવો શુદ્ધાત્મા કેવો છે એનું સ્વરૂપ કહેતા બીજો બોલ ફરીથી એવો છે કે હું એક છું, શુદ્ધ છું, મમત્વહીન છું અને જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ છું. આમ પહેલા તું તારા જ્ઞાનમાં વિચાર કરીને નિર્ણય કર. જો આત્મા સંબંધીનો નિર્ણય ખોટો હશે તો લક્ષ પણ ખોટું ને અનુભવ પણ ખોટો. ધર્મ બધાને કરવો છે, પણ ધર્મ કોના આશરે થાય, ધર્મી કોણ છે એની ખબર નથી. ધર્મ કરવો છે અને ધર્મીને ઓળખવો નથી. ધર્મી એટલે અનંત ગુણનો ભેદ એને ધર્મી કહેવામાં આવે. જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વિભુત્વ આદિ અનંત અનંત શક્તિઓ ગુણો છે આત્મામાં. અનંત ગુણોને ધારી રાખનાર એક ધર્મી છે આખો આત્મા. હવે સામાન્ય દ્રષ્ટિનો વિષય કે જેનું લક્ષ કરતા અને જેમાં લીન થતા દુઃખ ટળી જાય. તો બીજા બોલમાં એમ કહ્યું કે આત્મા ત્રણેકાળ શુદ્ધ છે. શુદ્ધ છે એ અહીંયા ભાવકર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી રહિત છે માટે શુદ્ધ છે એમ ન કહેતા એવા શબ્દોનો પ્રયોગ ન કરતા બીજી રીતે પ્રયોગ કરીને એને શુદ્ધની સિદ્ધિ કરે છે. બીજી રીતે એટલે શું? શુદ્ધ કે છે આત્મા, ત્રણેય કારણ નહીં જો શુદ્ધ
બરાબર,
એનું કારણ આપે છે કે સર્વકારકોના સમૂહની પ્રક્રિયાથી પાર. કારક કેને કહેવાય? કે કાર્યની ઉત્પત્તિમાં જે કારણ હોય એને કારક કહેવામાં આવે છે. કાર્યની ઉત્પત્તિ, બંધમાર્ગની ઉત્પત્તિ, મોક્ષ માર્ગની ઉત્પત્તિ અને મોક્ષની ઉત્પત્તિ, એનું નામ કાર્ય કહેવાય. એ કાર્યનું કારણ, એ કાર્યનું કારણ પણ એમાં જ રહેલું છે. કારણ ને કાર્ય અભેદ હોય. જ્યાં કારણ છે ત્યાં જ કાર્ય છે. એટલે પર્યાયમાં જ કારણ અને પર્યાયમાં જ કાર્ય રહેલું, સટકારક એના કરતા કર્માદિના એક એક સમયની પર્યાય સર અહેતુ છે. કાર્યનું કારણ વિધ્યાત્મનું કારણ દર્શનમોનો ઉદય નથી. સમ્યક દર્શનનું કારણ દર્શનમોનો અભાવ નથી. અને સમ્યક દર્શનનું કારણ શુદ્ધાત્મા નથી. જરા સૂક્ષ્મ વાત છે. આત્મા શુદ્ધ છે એની આપણે સિદ્ધિ કરવી જાય. શુદ્ધ કેમ છે કે આચાર્ય ભગવાન આપણે સમજાવે છે એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમાં લખેલું છે એનો કે શુદ્ધ શા માટે છે કે તમામ પ્રકારની જે પર્યાયમાં ક્રિયાઓ થાય છે અજીવના લક્ષે પુન પાપ આશ્રવ બંધની ક્રિયા થાય છે, શુભાશુભ ભાવની ક્રિયા થાય છે, એ ક્રિયાનો કરનારો આત્મા નથી. જ્યારે એને કોણ કરનાર છે એ પરિણામ પરિણામને કરે છે. પરિણામ પરિણામને કરે છે એનો ન્યાય શું છે? એ સ્વતંત્ર ઉપાદાન છે, ક્ષણિક ઉપાદાન. એનું નામ સ્વશક્તિને ઉપાદાન કારણ કહેવામાં આવે છે, પરને નિમિત્ત કહેવામાં આવે છે. તો પરિણામ એની અંદર ક્રિયાના કારકો, કાર્ય થાય છે એનું કારણ પોતે જ છે. પર્યાયનું કારણ પર્યાય છે. પર્યાયનું કારણ શુદ્ધાત્મા નથી અને પર્યાયનું કારણ કર્મનો સદભાવ કે અભાવ નથી. નિમિત્ત કારણ પણ નથી એમાં કાર્યમાં. અને ભગવાન આત્મા એમાં ઉપાદાન કારણ પણ નથી. કેમ કે સ્વયં જે ઉપાદાન હોય એ બીજા પણ નિમિત્તની કે બીજા ઉપાદાનની અપેક્ષા રાખતું નથી, નહીં કરે ને ઉપાદાન કહેવામાં ના આવે. પર્યાય પોતે જ ઉપાદાન છે. પર્યાય પોતે સત અને અહેતુ હોવાથી એની સમય સમયની યોગ્યતા પ્રમાણે એમાં પર્યાયો પ્રગટ થયા. એના સ્વ અવસરે એની જન્મક્ષણ છે, એનો જન્મક્ષણ છે, એનો સ્વકાળ છે, ત્યારે પર્યાય પ્રગટ થયા. હવે રાગ જયારે પ્રગટ થાય છે ત્યારે પણ એની યોગ્યતાથી પ્રગટ થાય છે. એ રાગનો કરનારો આત્મા નથી, તે એ રાગનો કરનારો નિમિત્ત પણ નથી. એમ જયારે એ પર્યાયને જીવ જોવે છે ત્યારે કરતા બુદ્ધિ છૂટી જાય છે. કરતા બુદ્ધિ છૂટે છે પોતાની, અને જે કંઈ ક્રોધ આવ્યો તો એ યોગ્યતાથી થયો છે એનું હું કરતા નથી, અને બીજાએ મને ક્રોધ કરાવ્યો એમ પણ નથી.
બરાબર,
એટલે નિમિત્ત પ્રત્યેથી દ્વેષ ઉઠી જાય છે.
પર્યાયની યોગ્યતાના સ્વીકારમાં પોતે અકર્તા ઠરે છે અને નિમિત્ત ઉપરથી દ્વેષ ઉઠી જાય.
મને આને આમ કહ્યું માટે મને ક્રોધ આવ્યો, મને આમ આને કર્યું માટે મને નુકસાન આને કર્યું, ધંધામાં મને છેતરી ગયો, કોઈ તને છેતરી તારી સમય વર્તી પર્યાયની યોગ્યતા એ ભાવ ઉભો થયો છે. એ જીવ જ્ઞાતા બની જાય છે. અકર્તા હું છું તો જ્ઞાતા બનો, અને જયારે જ્ઞાતા બને છે ત્યારે એ દોષમાં બીજાને કારણ નથી માનતો, પોતે કારણ નથી ને પરે કારણ નથી, પર્યાય નું કારણ પર્યાય છે એમ જાણતા દ્રષ્ટિ ધ્યેય ઉપર આવી જાય. માટે આત્મા શુદ્ધ રહી ગયો. શાંતિભાઈ બહુ ધ્યાન રાખીને સાંભળવા જેવું છે કે ક્યાંય અત્યારે ઉપયોગ જવા દેશોમાં થોડીક વાર નકર નહીં સમજવા જેવું છે વિષય. અને અંદર હમણાં કહ્યું હતું કે બહુ સારો અવસર. એક રાગ છો, પેલા રાગની વાત કરીએ પછી વિતરાગ ભાવની વાત કરીએ. કેમ કે અનાદિકાળથી જ્યાં સુધી જીવને મોક્ષ ન થાય ત્યાં સુધી સંસાર અવસ્થામાં વેદજ્ઞાનનો અભાવ હોય ત્યાં સુધી રાગ થાય, વેદજ્ઞાનનો સદભાવથી અનુભવ થાય તો વિતરાગ ભાવ પ્રગટ થાય. બે પ્રકારના પરિણામ પ્રગટ થાય છે. પેલા રાગ પ્રગટ થાય છે, ક્રોધ માન માયા લોભ, એમાં એનું કારણ કોણ છે? એ છે કે એ સર્વકારકોની સમૂહની પ્રક્રિયાથી પાર એનાથી ભગવાન આત્મા રહી છે. રાગમાં જે ક્રિયા થાય છે, રાગમાં જે ક્રિયા થઈ અને એ રાગમાં કોઈ વખતે અનુભાગ વધે ને કોઈ વખતે અનુભાગ ઘટે, રાગની માત્રા વધી જાય ને રાગની માત્રા ઘટી પણ જાય. હવે એ જે રાગની માત્રા ઘટે વધે છે એના ઉપરથી નક્કી થાય છે કે નિમિત્ત કારણે નહીં, ઉપાદાન કારણ થતો યોગ્યતા છે. નકર સરખો ભાવ આવવો જોઈએ.
રાગની માત્રા વધઘટ થાય છે
એ એમ સિદ્ધ કરે છે કે એની યોગ્યતાથી પર્યાયમાં વધઘટ થઈ છે, મારા કારણે નહીં, મારી હાજરીને કારણે નહીં અને નિમિત્તને કારણે પણ નહીં. કોઈ વખત સામાન્ય નિમિત્ત હોય અને તીવ્ર કશાય થઈ જાય, કોઈ વખતે વધારે નિમિત્ત એવું હોય જોરદાર અને કશાય ની મનતા કાંઈ હશે કાંઈ. તો નિમિત્ત જુદું છે, ઉપાદાનથી નિમિત્ત જુદું છે. ઉપાદાન કોણ છે અહીંયા અત્યારે? એક સમયની પર્યાય, ક્ષણિક પર્યાય, અત્યારે અશુદ્ધ ઉપાદાન. ઉપાદાનથી નિમિત્ત હંમેશા જુદું હોય તો ઉપાદાનની સિદ્ધિ થાય. પર્યાયમાં નિમિત્તનો અભાવ છે માટે ઉપાદાન સિદ્ધ થયું, અને પર્યાયમાં ત્રિકાળી સ્વભાવનો પણ અભાવ છે માટે ઉપાદાન સિદ્ધ થાય છે. ઇતર ઉપાદાન સિદ્ધ થઈ શકતું
નથી. ઉપાદાન કેવી રીતે સિદ્ધ થાય
એની વાત કરી.
બરાબર,
એ ક્ષણિક ઉપાદાન. હવે એ જે રાગની ક્રિયા થઈ એ નિમિત્તના કારણે થઈ નથી. જેમ જ્ઞાનાનંદ પરમાત્મા વિરાજમાન છે રાગથી ફ્રી, એને કારણે રાગ થતો નથી. જો એને કારણે રાગ થતો હોય તો નિત્ય રાગ થયા કરે, અને નિમિત્તથી થતો હોય તો રાગ કોઈની ટળેલી પરાધીન થઈ જાય. રાગ ભાઈ સમજાણું કે પર જો રાગ કરાવતું હોય તો પરાધીન થાય, અને ભગવાન આત્માથી રાગ થતો હોય તો નિત્ય રાગ જ ગિર્યા ત્યારે કોઈ બી વિતરાગ ભાવ પ્રગટ ન થાય. માટે નિમિત્તથી પણ રાગ થતો નથી અને ત્રિકાળી ઉપાદાનથી પણ રાગ થતો નથી. અને રાગ થાય છે તો હકીકત છે, રાગ થાય છે જ્યાં સુધી થાય છે ત્યાં સુધી થાય છે. તો એનું કારણ પર્યાય છે, ક્ષણિક ઉપાદાન, ક્ષણિક અશુદ્ધ ઉપાદાન છે. એનું ત્રિકાળી ઉપાદાન ભગવાન આત્મા કારણ નથી અને નિમિત્ત પણ કારણ નથી. કેમ કે ઉપાદાન જયારે તમે સ્થિત કરો ત્યારે નિમિત્તથી નિરપેક્ષ હોય એને ઉપાદાન કહેવાય. ઉપાદાન એટલે સ્વશક્તિ, પર્યાયની પોતાની જ સમયવર્તી યોગ્યતા પ્રગટ થાય છે. એ અંતર્ગર્ભિત પર્યાય રૂપ પરિણમન શક્તિ સકાળે પ્રગટ થાય છે. એટલે રાગનો આત્મા કરતા નથી, માટે આત્મા શુદ્ધ છે. શું કહ્યું?
રાગનો આત્મા
કરતા, હા, હું શુદ્ધ છું, એક છું, શુદ્ધ છું. શુદ્ધનો બોલ ચાલે છે. હું શુદ્ધ કેમ રહી ગયો? કે વિજ્ઞાતોના પરિણામ થાય એનો હું કરતા નથી, માટે હું શુદ્ધ છું. વિજ્ઞાતોના પરિણામનો કરતા આત્મા નથી કે ના નથી? ક્યારેક ત્રણેય કાળ એ વ્યવહાર નહીં કહેશે તને કે વિખ્યાતોના પરિણામનો કરતા આત્મા છે, પણ વ્યવહાર નહીં અભૂતાર્થના સત્યાર્થ સાચું નથી. જો વિખ્યાતોનો કરતા આત્મા હોય તો ત્રણેય કાળ વિખ્યાતો, વિખ્યાત થયા કરે એટલું તો નહીં, પણ વિખ્યાતોની માત્રામાં વધઘટ ન થવી જોઈએ. કેમ કે આત્મા એકરૂપ છે, અને એનો એ કરતા હોય તો એકરૂપ ભાવ વિખ્યાતોના આવવા, માટે મિથ્યાત્વનો કરતા આત્મા નથી, માટે આત્મા શુદ્ધ છે. અને મિથ્યાત્વ પરથી પણ થતું નથી. જો પરથી થતું હોય તો આત્મા પરાધીન થઈ જાય, કોઈ મિથ્યાત્વનો અભાવ ન થાય. અને આત્મા કરતો હોય તો કાયમ માટે મિથ્યાત્વ કરે, કોઈ સમિત થતું ન થાય. માટે ભગવાન આત્મા મિથ્યાત્વના પરિણામથી ભિન્ન છે, અને મિથ્યાત્વ થાય ત્યાં સુધી એની યોગ્યતાથી થાય છે. ક્ષણિક ઉપાધાન, ક્ષણિક શુદ્ધ ઉપાદાન, એ એની ક્રિયાથી પાર કે રહી છું, માટે હું શુદ્ધ છું. દરેક પર્યાયમાં વિખ્યાતો થાય છે ત્યારે, વિખ્યાતો નો અભાવ થાય ત્યારે આત્મા શુદ્ધ થાય છે એમ નથી. ત્રણે કામ ભગવાન આત્મા એક પણ પૂજે છે, સામાન્ય એ તો પરિપૂર્ણ અને શુદ્ધ છે. પરિપૂર્ણ છે જ્ઞાન દર્શનથી, અને શુદ્ધ છે. અને એ જે શુદ્ધતા છે એ નિરપેક્ષ છે. એ સમ્યક દર્શનની શુદ્ધતા પ્રગટ થાય તો એ શુદ્ધ છે એમ નથી. મોક્ષની શુદ્ધતા પ્રગટ થાય તો આત્મા શુદ્ધ છે એમ નથી. પર્યાયની અપેક્ષા વિના ત્રણેય કાળ શુદ્ધ છે. માટે હું શુદ્ધ છું એ બોલ ચાલે છે. એક કે વિખ્યાતોના પરિણામથી ભગવાન આત્મા ભિન્ન છે. ત્રણેય કાળ બધાના આત્માની વાત ચાલે. એ શુદ્ધનો બોલ થયો, થોડો અડધો થયો, પછી અડધો બાકી. કે પછી જયારે હું શુદ્ધ છું એ ભાન થયું, અનુભવ થયો આત્માને, આત્મા પર્યાયમાં અનુભવ થયો, ત્યારે સમ્યક દર્શન પ્રગટ થયો. મિથ્યાત્વ વ્યય થયો એના સ્થાને સમ્યક દર્શન પ્રગટ. એ સમ્યક દર્શનની જે શુદ્ધ પર્યાય પ્રગટ થઈ, એનો કરતા નિમિત્ત પણ નથી, અને એનો કરતા ત્રિકાળ ઉપાદાન પણ નથી. કેમ કે એ પરિણામથી આત્મા ભિન્ન છે, અને એ પરિણામ જે પ્રગટ થાય છે એના ષટકારથી પ્રગટ થાય છે, એની સમયવર્તી યોગ્યતાથી પ્રગટ થાય છે. એનો સકાળ છે, સમ્યક દર્શનની પર્યાય પ્રગટવાનો હજી સકાળ છે, એનો સમય છે. કાળ ઓલો કાળની, પાંચમો અરોની કાળની પર્યાય જયારે પ્રગટ થાય ત્યારે તેને સ્વકાળ કહેવામાં, સ્વકાળ એ પર્યાયની જન્મ ક્ષણ, એનો સ્વ અવસર. એ સમ્યક દર્શન પ્રગટ થયું, શુદ્ધ પર્યાય પ્રગટ થયું. એ શુદ્ધ પર્યાયનો આત્મા કરતા નથી, માટે શુદ્ધ છે. શુદ્ધ પર્યાય પ્રગટ થઈ, એ પણ ક્ષણિક ઉપાદાન છે. એ ક્ષણિક ઉપાદાન હંમેશા પરાધીન ન હોય. જો ત્રિકાળી દ્રવ્યથી એ પર્યાય પ્રગટ થાય તો ક્ષણિક શુદ્ધ ઉપાદાન એવું નામ લેતું નથી, માટે નિરપેક્ષ છે. અને દર્શનનો અભાવ થયો માટે સમ્યક દર્શન થયું, એ પણ ઉપચારનું કથન. અને આત્માએ સમ્યક દર્શન પ્રગટ કર્યું, એ પણ ઉપચારનું કથન, વ્યવહારનું કથન છે. વ્યવહાર માત્ર આવો પાઠ છે. માટે હું પરિણામનો હું કરતા નથી, હું અકર્તા છું. એટલે દ્રષ્ટિ પરિણામ ઉપરથી ખસીને દ્રવ્ય ઉપર આવી જાય છે. જો પરિણામ નું હું કરતા છું તો દ્રષ્ટિ ક્યાં જાય છે?
પરિણામ પર ચોટેલી જાય છે.
પરિણામો પર દ્રષ્ટિ છે એને પર્યાય દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે. અને પરિણામો પરથી લક્ષ છૂટી ગયું, કેમ કે પરિણામનો હું કરતા જ નથી અકર્તા છું, તો પરિણામો પરથી લક્ષ છૂટી જાય છે. અને પરિણામો પરથી લક્ષ છોડવા માટે બીજો વિચાર કરે છે કે પરિણામનો હું કરતા તો નહીં પણ પરિણામનો જાણનાર, તો પણ લક્ષ પરિણામો પર રહે છે, દ્રવ્ય પર આવતું નથી. આજે પરિણામનો કરતા નહીં, પરિણામનો જ્ઞાતા પણ નાયકનો જ્ઞાતા છું એમ જાણીને પર્યાય ઉપર લક્ષ છોડી અને દ્રષ્ટિ અંદરમાં આવતા એ સંડક દર્શન થઈ જાય. પર્યાય નું
કરતા નહીં, પર્યાય
નું જ્ઞાતા. કેમ કે કરતા પાના નીચે પણ પર્યાય ઉપર લક્ષ રહી છે. અને આત્માને જાણે આપેલા પર્યાયને જાણવા રોકાય તો પણ પર્યાય ઉપર લખી
છે.
માટે પ્રથમ આત્માને જાણ અને પછી પર્યાયો તને જણાય, પછી તને જણાય કરશે. છૂટ છે, જણાય કરશે. જાણવાનો પુરુષાર્થ નહીં કરવો પડે તો જણાય કરશે. થઈ જાય તારી જ્ઞાનની સ્વચ્છતામાં, એમ દ્રવ્ય જણાય એમ પરિણામ પણ જણાય કરશે. માટે કરતા નથી પરિણામનો, માટે હું શુદ્ધ છું. અને પરિણામનું લક્ષ્ય કરીને પરિણામને જાણવું એ પણ મારો સ્વભાવ નથી. મારો સ્વભાવ તો શુદ્ધતા હોવાથી શુદ્ધતાને જાણવું એવો સ્વભાવ છે. માટે પર્યાયનો કરતા નથી, શુદ્ધ પર્યાય કે અશુદ્ધ પર્યાય કોઈનો કરતા નથી, એવો અકર્તા છે. અકર્તા કહો, જ્ઞાયક કહો, જ્ઞાતા કહો, વિકાસવા છે. જ્ઞાતા છે પણ સર્વથા જ્ઞાતા છે. કથનચિત પર્યાયનો કરતા અને પથનચિત જ્ઞાતા એમ નથી, સર્વથા જ્ઞાતા જ છે પણ કરતા નથી. માટે આત્મા શુદ્ધાશુદ્ધ પર્યાય એના સત્કારકોથી પારનામ ભીલોવાથી અનુભૂતિ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ આત્મા છે. તેથી આત્મા ત્રણેક અદ્ભુત છે. એ શુદ્ધનું જે લક્ષ કરે છે, હું શુદ્ધનું લક્ષ નથી કરતો, જે મારું લક્ષ કરે છે એ શુદ્ધ થઈ જાય છે. પણ એ મારા કારણે નહીં, એના કારણે શુદ્ધ થાય છે ત્યારે લક્ષ મારા ઉપર આવે છે. જે મારો આશ્રય કર્યો માટે શુદ્ધતા છે, ઉપચાર કહેવામાં એ વાત છે.
મારું લક્ષ કરે છે ત્યારે એ શુદ્ધ થાય છે, ત્યારે ઉપકાર ઉપચારથી મારું લક્ષ કર્યું માટે શુદ્ધ થઈ જાય.
બાકી ખરેખર તો એને શુદ્ધતાનો સ્વકાર.
મારી સામે જોયું, મારા શુદ્ધત્વની સામે જોયું માટે શુદ્ધ થાય છે એમ નથી.
એમ નથી, પણ જયારે શુદ્ધ થાય ત્યારે એનું લક્ષ હંમેશા સ્વીકારી દેવી ઉપર હોય, ત્યારે શુદ્ધ આત્માને આશરે શુદ્ધતા પ્રગટ થાય એમ કયા છે? બીજો ઉપાય નથી. કેમ કે સ્વતંત્રપણે સ્વતંત્રપણે કરતા થઈને દ્રવ્યનું લક્ષ કરે છે. દ્રવ્ય એને કહેતો નથી. હા, સ્વતંત્રપણે લક્ષ
કરે
નથી. પર્યાય અહેતુ સ્વતંત્ર છે, સ્વતંત્ર વિતરાગ ભાવ સ્વતંત્ર અહેતુ છે. વિતરાગ ભાવ થયો એ આત્માનું અવલંબન લીધું માટે થયો એમ નહીં, એ વિતરાગ ભાવ થવાનો એનો સ્વકાળ હતો. ત્યારે સ્વતંત્રપણે કરતા થઈને એ સ્વભાવ તરફ લક્ષ કરે છે, એટલે સ્વભાવને આશરે વિતરાગતા થઈ એમ કહેવામાં આવે. એવું એવી શુદ્ધતા ત્રણેકાળ બધા આત્માને રહેલી છે. ત્રણેકાળ આત્મા શુદ્ધ છે. કેમ શુદ્ધ છે? કે શુદ્ધ અને અશુદ્ધ પર્યાયનો કરતા નથી માટે શુદ્ધ છે. નવું તત્વથી ભીન છે માટે શુદ્ધ છે એમ અહીં ન કહેતા, અહીંયા કરતા નથી માટે શુદ્ધ છે એમ કહી, અને પ્રમત અપ્રમતથી રહી છે માટે જ્ઞાયક ભાવ શુદ્ધ છે એમ ન કહેતા, કરતા નથી અકર્તા છે માટે શુદ્ધ છે. શુદ્ધની વ્યાખ્યા જુદી જુદી રીતે જુદી જુદી અપેક્ષાએ શુદ્ધ આત્મા બતાવવો છે. ક્યાંય ને ક્યાંય જીવ ભૂલ ખાઈ જાય છે. પર્યાય સાપેક્ષ રાખે છે તો એ અશુદ્ધ આત્મા થઈ ગયો. વ્યવહારની નો વિષય શુદ્ધની નો વિષય જો ઉત્પાદની રહી ચાલે. ધ્રુવ પરમાત્મા છે, બસ એ હું છું. એમ જે એમાં હોપણાની બુદ્ધિ થાય છે ત્યારે સહજ સમય બધું જ્ઞાન પ્રગટ.
પર્યાય સે રહી તો પર્યાય કરતા નહીં, એમાં ક્યાં અંતર?
પર્યાય પર્યાય કા કરતા હૈ, ત્રિકાળી દ્રવ્ય ઉસકા કરતા નહીં હૈ. તો ત્રિકાળી દ્રવ્ય ઉસકા કરતા નહીં હૈ તો ઉસકા અર્થ હુઆ, એ હુઆ કે આત્મા અકર્તા. અકર્તા કા અર્થ જ્ઞાયક હોને સે જ્ઞાતા હૈ. તો જ્ઞાતા ને ક્યાં જાના કે પર્યાય પર્યાય કો કરતા હૈ, મેને નહીં ક્યા ઉસકા નામ જ્ઞાન હૈ. જ્ઞાન ને ક્યાં જાના, જ્ઞાન કો કેસે જાના કે પર્યાય કા કરતા પર્યાય મેં કરતા નહીં હું. તો મેં પણા કી બુદ્ધિ અકર્તા મેં જ્ઞાયક મેં આ ગઈ તો સમ્યક જ્ઞાન પ્રગટ હોવા. સમ્યક જ્ઞાન ને જાના કે પર્યાય કા કરતા પર્યાય મેં કરતા નહીં. જો પર્યાય કરતા મેં હું તો પર્યાય પર મેં પણ આતા હતા. મેં પણા દ્રવ્ય મેં રહેતા હૈ અને કરતા કા જ્ઞાન હો જાતા હૈ. પર્યાયનું દ્રવ્યની સાથે પર્યાયનું જ્ઞાન થઈ જાય છે. કરતા ધર્મને જ્ઞાન જાણે છે અને અકર્તા સ્વભાવને પણ જાણે છે, પણ પરિણામને આત્મા કરતો નથી. માત્ર જાણવા રૂપે પરણમે છે. પોતાને દ્રવ્યને જાણવા રૂપે પરણમે અને પર્યાયને પણ જાણવા રૂપે પરણમે છે. એનું જ્ઞાનની શક્તિ અંદરમાં સ્વપ્ર પ્રકાશ રખાવી છે. લોકો બહારમાં સ્વપ્ર પ્રકાશ દોડાદોડ કરે છે, અંદરમાં સ્વપ્ર પ્રકાશ માટે આત્મા જોવું. સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર પાર રહી જે નિર્મળ અનુભૂતિ એટલે સહજ જ્ઞાનમય ભગવાન આત્મા. અનુભૂતિ એટલે ક્રિયાવાચક શબ્દ નથી. શુદ્ધ છું હું, શુદ્ધ છું એમ વિના લક્ષમાં આવે છે થઈ જાય છે. એ શુદ્ધ કોણ થાય છે? કોણ શુદ્ધ થાય છે? પર્યાય શુદ્ધ થાય છે. હું તો શુદ્ધ છું, હું શુદ્ધ છું ને મારે શુદ્ધ મારું કરવું છે. એમ કે શુદ્ધને શુદ્ધનું ન કરવું હોય, હું શુદ્ધ છું, હું શુદ્ધ છું પછી મારે શુદ્ધ કરવું એમાં ના લાગવું પડે. તો જે શુદ્ધનો અવલંબન લીધે છે પર્યાય, તો પર્યાયમાં જે અશુદ્ધતા હતી એ ચડીને શુદ્ધતા પ્રગટ થાય છે. આશ્રમનો અભાવ થઈ અને એવી જગ્યાએ સંવર થતો પ્રગટ થાય છે. એ સંવર રાજદેશ મોરય છે. શિષ્યનો પ્રશ્ન હતો કે આશ્રમનો અભાવ થઈને સંવર કેમ પ્રગટ થાય, ધર્મદશા ટળીને ધર્મ કેમ પ્રગટ થાય, કે ધર્મ અધર્મને ટાળવાથી ધર્મ નહીં પ્રગટ થાય અને ધર્મને કરવાથી ધર્મ પ્રગટ નહીં થાય.
અધર્મને ટાળવાથી ધર્મ પ્રગટ નહીં થાય
અને ધર્મને કરવાથી ધર્મ પ્રગટ નહીં થાય.
કારણ કે ધર્મ અત્યારે થતો નથી.
હા, કરવાથી થતો નથી. નાયક આત્માને જાણવાથી ધર્મ પ્રગટ થઈ, અકર્તાને જાણતા ધર્મ પ્રગટ
ત્યારે કર્યો એમ કહેવામાં
આવે. બસ કર્યો ઉપચારથી ધર્મ પ્રગટ કર્યો આત્માએ. સમય કૃષ્ણાચાર્ય પરિણિમો ધર્મી થયો એ બધી વાત પછી, દ્રવ્યો પર દ્રષ્ટિ ગયા પછી. આવો શુદ્ધનો ગુણ છે સુંદરમાં. હવે એના પછી બીજો ગુણ, ત્રીજો ગુણ. પેલા એક શુદ્ધ, હવે મમત્વહીન. એ બોલાવે છે. મમતા એક ચીજ છે ને રાજદેશ જુદી ચીજ છે. મમતા છૂટી જાય ને રાજદેશ રહી જાય. મમતા છૂટી જાય અને રાજદેશ, મમતા છે એ શ્રદ્ધાનો દોષ છે. મોહ મમતા મારા પણ શ્રદ્ધાનો દોષ છે અને રાજદેશ ચારિત્રનો દોષ છે. શ્રદ્ધાનો ગુણ પ્રગટવાની સાથે ચારિત્રનો ગુણ પરિપૂર્ણ થતો નથી. અંશે ચારિત્રમાં શુદ્ધતા પ્રગટ થાય છે, પણ સર્વાંશે જેમ શ્રદ્ધાની પર્યાય એક સમયમાં પરિપૂર્ણ 100% શું થઈ જાય છે, કરોડો અબજો વર્ષ રહે જાય. ચારિત્રની યથાખ્યાત ચારિત્ર પ્રગટ થવામાં અબજો વર્ષ વ્યા જાય. અરે અસંખ્ય અબજ વર્ષ વ્યા જાય. સાગરોપનું આયુષ હોય છે સ્વર્ગમાં તો તો પછી એ છે કે જે મોટો દુશ્મન છે એક સમયમાં જાય અને નાનો દુશ્મન છે એને બહાર લાગે. કેમ કે શ્રદ્ધામાં આવ્યું છે એને હવે હાની શું કે બચી, આ તો ટળી જશે, સમજી ગયા? એટલે ઠરવામાં થોડો પ્રમાદ કરે છે. ખબર પડી ગઈ, સમય દર્શન થઈ ગયું. રાજકૃષ્ણ કઈ કે પાંદડા છે એ તો ફૂકાઈ જશે, પણ એ જો પુરુષાર્થ કરે અને અવલંબનલી આત્માનું ઠરી જાય શુક્લ ધ્યાન મળે તો અંતર્મુખમાં પણ બહુ એવું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. બાકી વખત લાગે, પણ એનો આત્મા કરતા નથી. કાળક્રમે આવે છે એમ હું જાણું છું, હું એને લાવું મારા પુરુષાર્થ છે એમ નહીં. જાણવું એ પુરુષાર્થ છે, લાવવું એ પુરુષાર્થનું ખંડન છે.
બરાબર
છે, એને જાણું અને થાય એને પણ થવા યોગ થાય છે એનો હું જાણનાર છું, થવા યોગ થાય એનો હું કરનાર નથી. શારીરિક સમ્યક દર્શન થઈ જાય અને ચારિત્રને વાર લાગે. લોકો કે ભાઈ આ સમ્યક દર્શન થયું અને હજી રાજપાટમાં ક્યાં બેઠા તમે? તમને ખબર તો છે કે તમે તીર્થંકર થવાનો છો. આપણે ગુરુદેવને પણ કહેતા હતા ગણાય કે સમ્યક દ્રષ્ટિ છે તો કેમ ચારિત્રંગીકાર કરતા નથી? સમ્યક દ્રષ્ટિ તો ચારિત્રંગીકાર કરે, કેમ કે કરતા બુદ્ધિવાળાને કરવું કરવું ભાષે છે, જ્ઞાનીને જાણવું 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 ભાષે. આત્માને જાણનાર પણ એ દ્રષ્ટિમાં લીધો છે, આત્માને કરનાર પણ એ દ્રષ્ટિમાં લીધો નથી. કેમ કે આત્મા કરનાર છે એની જાણનાર છે. એટલે જે મમત્વ બોલમાં શું કે છે, મમત્વનો અભાવ કેમ થાય? રાગ દ્વેષનો અભાવ થાય, ક્રોધનો અભાવ થાય એમ ન કહ્યું, મમત્વનો અભાવ કેમ થાય? માર્મિક વાત છે, એના કારણમાંથી છે કે ચારિત્રનો ઉત્પન્ન થયેલો દોષ જે ક્રોધ આવી જો એનો બોલ આપણે વાંચીએ બરાબર પડે. ભૂતગલ દ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદી ભાવનું વિશ્વરૂપણું અનેકરૂપણું તેના સ્વામી પણ એ પોતે સદાય નહીં પરંતુ હોવાથી મમતા રહી છું. ભગવાન આત્મા તણે કાળ મમત્વ રહી છે, ક્રોધ રૂપે પરણમે છે પણ ક્રોધના સ્વામી પણ એ કદી પણ એ થતો નથી. જો ક્રોધ રૂપે પરણમે નહીં તો સીધો હોય અને ક્રોધના સ્વામી પણ એ જો આત્મા થઈ જાય તો આત્મા જડ થઈ જાય.
એકદમ
ક્રોધ રૂપે પરણમે છે પણ ક્રોધના સ્વામી પણ એ ધણી પણ એ કદી પરણતો નથી, તે કારણે આત્મા નિર્મમ કરી ગયો છે. પર્યાયમાં મમતા છે અને દ્રવ્ય નિર્મમત્વ
બરાબર. લાલ જાય રૂપે પરિણમે તો છે
પણ
લાલ જાયના સ્વામી પણ એ પરિણમતો
નથી,
માટે સ્ફટિક મળી એવો
એ તો એવો ને એવો મમત્વ રહી છે. મમત્વ રહીતનું કારણ આપે છે કે પર્યાયમાં રાગાદી ક્રોધાદી થાય છે, થાય છે એ હકીકત છે, છતાં પણ એના ઘણી પણ એ સ્વામી પણ એ ચેતન પરમાત્મા જળના સ્વામી પણ એ થતો નથી. કદી પણ સ્વામી પણ એ થઈ જાય તો જીવ અજીવપણાને પામે એનો પાઠ છે. જળ જેમ ઉપયોગથી આત્મા અનન્ય છે એમ ક્રોધથી જો આત્મા અનન્ય થઈ જાય તો જીવ અજીવપણાને પામી જાય, પણ એમ તો કોઈ દી બનતો નથી. માટે એના સ્વામી પણ એ થતો નથી, એ માર્મિક વાત છે. હવે શ્રીમદ રાજચંદ્રજી હીરામોતીનો વેપાર કરતા હતા, તો કમાવા દુકાને જતા હતા તો લોભ કઠાય તો ઉત્પન્ન થતો હતો કે નહીં? અહીંયા માળા ફેરવતા હતા, લોભ કઠાય, લોભ કઠાય ઉત્પન્ન થયો, લોભ તો ઉત્પન્ન થતો હતો ને. જેનો દોષ ચારિત્ર, શું કહ્યું? ચારિત્ર નો દોષ ઉત્પન્ન થતો હતો તો પણ એ ચારિત્રના દોષ નો સ્વામી નહોતો, માટે જન્મબદ્ધ થઈ ગયા. મમતા છૂટી જાય અને લોભ રહી જાય, આ ભેદ જગત સમજ્યું. કે સમય દર્શન થઈ ગયું પછી પાંજરા પણ બધું મોકલાવી દેતા હશે, શું કરતા છે?
પાંજરા ફૂલમાં લંબુ કઈ નહીં, પણ વધારે કમાવાનું તો પુરુષાર્થ કરો.
અરે ભાઈ, એ પુરુષાર્થ તો જાણવાનો કરે છે, જાણવાનો પુરુષાર્થ કરે છે, એમાં શુભ ભાવ ઉત્કર્ષ થઈ જાય છે, એ ભવે લાખના કરોડ ને પાંચ કરોડ થઈ જાય, એમાં એ શું કરે? એ કરે શું? સમ્યક દર્શન થયું ત્યારે લાખ રૂપિયા, અને સમ્યક દર્શન થયા પછી પાંચ કરોડ થાય. આ કઈ લોભ ની કઈ એને થોપ છે? હવે તો સમ્યક દર્શન થયું તો હવે મૂકો વેપાર. ભાઈ કઈ વેપાર કરતો નથી, તો જ્ઞાનના વેપારમાં પડ્યો, તને ક્યાં ખબર છે એ શું કરે છે કે નથી કરતો એ તને શું ખબર પડે? એ તો જ્ઞાન કરે છે, જ્ઞાન રૂપે પરમે છે. હા, એટલું ખરું કે ચારિત્રના દોષને શીખી શકાતો નથી, એટલો એ જાણે છે કે ચારિત્રનો દોષ ઉભો થાય છે. ચારિત્રના દોષને જાણે છે, એમાં એ સ્વચ્છંદી નથી, પણ એ દોષને જીતાતો નથી. મારી નબળાઈ છે, જીતાતો સ્વરૂપમાં લીન થઈ ગઈ, લોભ પણ ટાળવા જેવો છે એમ જાણે છે, પણ લોભને હું ટાળું એવો બળાત્કાર, કસાઈનો નાશનો બળાત્કાર સમય નથી કરતો. પ્રમાદી પણ નથી, અને પ્રમાદી પણ નથી, ને પુરુષાર્થહીન પણ નથી. એનું જાણવાનું કામ, આત્માને જાણવાનું કામ, અને અંદર ઠરવાનું નથી તો ચાલુ જ છે, પણ ઠરાતું નથી એટલે એવા ભાવો પણ આવ્યા. ચારિત્રના રાગના સદભાવ હોવા છતાં એનું જે સ્વામીપણું આવ્યું એ મિથ્યા તો થઈ ગયું. રાગ રહી ગયો, મિથ્યા તો ગયો, સ્વામીપણું છૂટી ગયું.
બરાબર,
કેમ છૂટ્યું? કેમ એનું સ્વામી કેમ પણ છૂટ્યું? એ ભગવાન શિષ્યે કહ્યું કે આ રાગ થાય છે તો મારો કે નહીં? કે ના, એ તારો નથી. તો કે તો હું એનો ધણી કરો કે નહીં? તો શિષ્ય કે ધણી બતાવો. કે ધણી ભૂતગલ છે, એનો સ્વામી ભૂતગલ છે, એનો સ્વામી ભગવાન આત્મા નથી. એનો જે સ્વામી છે, સ્વામી એટલે ધણીપણું, ધણીપણું છૂટી જાય છે, સંયોગ અને સંયોગી ભાવ રહી જાય છે. શું કહ્યું?
સંયોગ અને સંયોગી ભાવ રહી જાય.
માતાજી આ સમજવા જેવી છે, માર્મિક વાત, માર્મિક છે આ વાત. સંયોગ અને સંયોગના લક્ષ્ય થતા રાગ દ્વેષ રહી જાય છે અને મોહ છૂટી જાય છે. મોહ છૂટે ને રાગદ્વેષ થઈ જાય, મોહ છૂટવાની સાથે રાગદ્વેષ છૂટી જાય તો પરમાત્મા થઈ જાય. તો સાધક રહીએ જ નહીં, તો ચોથું ગુણસ્થાન, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું ગુણસ્થાનની પરિપાટી નથી. મોહનો નાશ થાય છે અને રાગદ્વેષ થઈ જાય, ખાવું પીવું કમાવું આદિ પાપના પરિણામ, દયા દાન કરુણા કોમળતા ભક્તિ આદિનો, દેવભૂત શાસનની પૂજાનો ભાવ, યાત્રાના ભાવ, વ્રતાદિના ભાવ, એ અશુભ ને શુભ ભાવ આવે છે, પણ એનો સ્વામી નથી, માટે મોહ નથી ઉત્પન્ન થયો, અને રાગદ્વેષ ઉત્પન્ન થયા વિના રહેતા નથી. છતાં પણ એ રાગદ્વેષ મારા છે, હું એનો કરનાર છું, એ પુણ્ય કરું તો મને લાભ થાય, એમ પુણ્યમાં લાભ પોતે છૂટી ગઈ છે, પુણ્યના પરિણામ રહી ગયા, પણ પુનમાં ઉપાધેય બુદ્ધિ નથી. પુનના પરિણામ તો આર્ય જીવને કરુણાના ભાવ તો હોય, પણ આ કરુણાના ભાવ કરો તો ધર્મ થાય, એમાં ધર્મ બુદ્ધિ નથી. અને એ ભાવ આવ્યા વિના પણ આર્ય જીવને આવતા આવી જાય. પાપ ના આવે તો પુનના ભાવ પણ પુનથી ધર્મી માનતો નથી. કેમ કે એનો સ્વામી પણ છૂટી ગયો છે. એટલે આત્મા અનાદિ અનંત નિર્મમત્વ છે. આત્મા અનાદિ અનંત નિર્મમત્વ છે. ત્યારે કે પર્યાયમાં મમતા છે ત્યારે, પર્યાયમાં મમતા એટલે મારો દેહ, મારો કુટુંબ, મારો આ બધા સહયોગ, મારા 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 ઘૂંટાય કરે, મારું 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 મરે, મારું મારું મરે, ભાવ મરે ને મૈયા કરે. પણ ભાવ અને પરદ્રવ્ય પારકી છે, એને પોતાના માનવા, એને ભગવાન મહાપાપ, એમાં હિંસા થઈ. દેહ મારો છે એવી મિથ્યા માન્યતા ઉત્પન્ન કરી, એનું નામ હિંસા કહેવાય. હિંસા થઈ, હિંસા શું થઈ, કરે માર્યો કે પોતાના ભગવાન આત્મા જે છે એના આશ્રય જે ધર્મ પ્રગટ થવો જોઈએ, એ ધર્મ પ્રગટ ન થયો તો ચેતના પ્રાણ એના ગણાઈ જાય. એની દશામાં આત્મિક સુખ પ્રગટ થવું જોઈએ. એને બદલે મમતાના ભાવથી, મોહના ભાવથી જે આકુળતા ઉત્પન્ન થઈ, દુઃખ ઉત્પન્ન થયું, એનું નામ ભગવાન ભાવ મરણ કહે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાખી રહ્યો. મરણ બે પ્રકારના છે. એક નિત્ય મરણ થાય છે, અને એક જયારે આયુષ પૂરું થાય ત્યારે મરણ થાય છે. આયુષ પૂરું થાય અને મરે એને વ્યવહાર મરણ કહેવાય. અને સમયે સમયે અતિન્દ્રિય આનંદનો નાશ થાય અને આકુળતા ઉત્પન્ન થાય, સમયે સમયે દુઃખ, એનું નામ ભાવમરણ છે. માટે ભાવમરણ જીતવાનો ઉપાય કે જે કઈ રાગાદી થાય એનો હું સ્વામી નથી. દેહનો સ્વામી તો નથી આત્મા, નીલાંબરનો સ્વામી તો પંકજ કે શાંતિભાઈ નથી, કેમ? એનો સ્વામી કુદરત છે. એક પદાર્થના બે સ્વામી ન હોય. ઉદગલ પણ સ્વામી અને તમે પણ એના સ્વામી થઈ શકતા નથી. અને છતાં પણ સ્વામી માનો તો તમને નુકસાન થાય, પણ એના સ્વામી તો બનશો નહીં. તમે સ્વામી ક્યારે બનો કે તમે જળથી આવતો હશો. જળનો સ્વામી જળ હોય, જળનો સ્વામી ચેતન હોઈ શકે. માટે નિર્મમત્વના બોલમાં કહીએ કે ભગવાનની પૂજાનો રાગ આવ્યો, ભગવાનની પૂજાનો ભાઈ શુભ રાગ, ઉપવાસનો શુભ રાગ આવ્યો, પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનનો શુભ રાગ આવ્યો, એ રાગનો સ્વામી પુદ્ગલ છે, આત્મસ્વામી. જો એનો સ્વામી તો માન તો મમત્વ દશા ઉભી થશે, અધ્યાત ઉભો થશે. અને જો એ આવે છે એનો સ્વીકાર નહીં કર તો સ્વચ્છતી બની જાય. સ્વીકાર કરજે કે શુભ ભાવ આવે છે, પણ હું એનો તણી માલિક નથી. એમ તું મનમાં રાખજે, હું તો જ્ઞાનનો સ્વામી છું, જ્ઞાન મારું સ્વ ને હું એનો સ્વામી, પણ રાગનો સ્વામી નથી. એમ જે ભેદ જ્ઞાન કરે, ભૂતગલ એનો સ્વામી છે એમ જાણે, ત્યારે એની દશામાંથી મમત્વ નામનો, મોહ નામનો જે આશ્રવ તત્વ છે એની નિવૃત્તિ થઈ જાય છે. અને એની જગ્યાએ સંવલિદ્રા પ્રગટ, સંવલિદ્રા શુદ્ધાત્માની અનુભૂતિ, આનંદની અનુભૂતિ, એનું નામ સંવર છે. પાપનો ત્યાગ ને પુણ્યની પ્રવૃત્તિ કરવી એ સંવર નથી. પુનપાપથી ભિન્ન શુદ્ધાત્માને અનુભવો, અને એ અનુભવમાં આનંદનું વેદન આવે હશે, એને પરમાત્મા ધર્મદશા કહે છે, એને સંવર્તત્વ કહે છે. માટે આત્મા ત્રણેય કાળ નિર્મમત્વ છે. કેમ કે આત્મા રાગ અને રાગના નિમિત્તોનો સ્વામી નથી. સ્વામી રૂપે થતો નથી, રાગ રૂપે પણ રહે છે, પણ રાગના સ્વામી રૂપે થતો નથી. સ્વામી રૂપે થાય તો આત્મા જળ થઈ જાય, અને રાગરૂપે ન પરમે તો તું સ્થિર પરમાત્મા હોવો જોઈએ. રાગરૂપે પરમે ને સ્વામી પણ ખસી જાય અને ગ્રસ્તતા રહી જાય સાધક અવસ્થા માટે ધણીપણું છોડવાનું કહે છે. એમ ધણીપણું છૂટી જાય પૈસા રહી જાય એ ધર્મ ખાણો
પૈસાનું નુકસાન નહીં ઉપરથી
પૈસાનું નુકસાન નહીં ઉપરથી ધર્મ થઈ જાય
પણ થાય જ ને સ્વામીપણું છૂટી ગયું છે
પણ તું કહી તો જો એક સમય પડતેલો છૂટી ગયા છે આ પુત્ર મારો નહીં સમજા એક ગણાને મેં કહ્યું આ પુત્ર તમારો નથી બોલો પણ નથી તમારો પુત્ર અને છતાં મારો પુત્ર એક એ શાંતિભાઈ તો મમતાનો દોષ લાગે
એ
લાગે કે ના લાગે
એ તો આપતો એટલો વિવેક રાખ્યો નથી બીજો કોઈ હતો
મમતાથી સંસારમાં ચાર ગતિમાં જીવ રખડે છે. મમતા છૂટી જાય છે એક સમયમાં અને કાંઈ એનું બગડતું નથી કાંઈ જતું રહેતું નથી કાંઈ થાય નહીં સંયોગ ઘટે નહીં મમતા છૂટી જાય અને સંયોગ વધવા પણ મટે કેમ કે ભૂલ થાય તો પૂરી પ્રકૃતિ વર્તમાન કાળમાં ઉદયમાં આવે તો એને સંયોગની અપેક્ષા એ વૃદ્ધિ પણ થાય. પણ ત્યાં મોહરાજા અહીંયા સેના મોકલે પણ ચેત તો એ તો મરે નહીં એટલે મરી જાય
બરાબર.
માટે મમતા છોડી દે પેલો ધર્મ નિર્મમત્વનો થાય છે. રાગદ્વેષ પછી પાછળ બીજું તરત જ રાગદ્વેષ થતા માટે તું સ્વામી પણ છોડી દે આ દેહ મારો જવા દે દે પૂછવાનું સ્વામી છે ઘણી હું એનો ધણી દેહ રહી ગયો અને મમતા છૂટી ગઈ
બરાબર.
દેહથી બે જ્ઞાન થઈ ગયું કે હું તો જ્ઞાન નહીં આત્મા છું દેહ મારો નહીં
અનુભૂતિ સદકો ખુલાસા કરવી અનુભૂતિ
અનુભૂતિ
ખુલાસા
અનુભૂતિ કા દો અર્થ હૈ એક અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ દૂસરા જો જ્ઞાન મૂર્તિ આત્મા જ્ઞાન ને આનંદ મૂર્તિ આત્મા હૈ વો પર કા લક્ષ છૂટ કર જબ ઉપયોગ અંતર્મુખ હોતા હૈ તબ આત્મા કા પ્રત્યક્ષ અનુભવ હો જાતા ઇસકા નામ ભાવશુદ્ધ જ્ઞાન હૈ સ્વસંવેદન જ્ઞાન હૈ અપના અતિન્દ્રિય જ્ઞાન કે દ્વારા અતિન્દ્રિયમય આત્મા કા વેદન આતા હૈ ઉસકા નામ અનુભૂતિ હૈ શુદ્ધ ઉપયોગ કા નામ હી અનુભૂતિ ઓર શુદ્ધ ઉપયોગ મેં સમ્યક દર્શન કા જન્મ હોતા હૈ સમ્યક જ્ઞાન કા જન્મ હોતા હૈ અંશે ચારિત્ર કા જન્મ ભી અનુભૂતિ હોતા હૈ. અનુભૂતિ કે બિના ધર્મ કે શરૂઆત નહીં રાગ કી અનુભૂતિ અનંત કાળ સે હૈ મગર જ્ઞાન કી અનુભૂતિ એક સમય માત્ર ભી પડતા નહીં. જ્ઞાન યાને એ ઇન્દ્રિય જ્ઞાન કી બાત નહીં હૈ ઇન્દ્રિય જ્ઞાન તો ગે હૈ એક અનુભૂતિ જ્ઞાન યાને અંતર્મુખ હોકર અતિન્દ્રિય જો જ્ઞાન હૈ માનસિક જ્ઞાન જ્ઞાન નહીં હૈ વો તો જ્ઞાન કી શિબિર લગતી હૈ ને માનસિક જ્ઞાન હૈ માનસિક શાંતિ હૈ આત્મિક શાંતિ ઉસમે નહીં હૈ ઉલટું યા તો કરતા બુદ્ધિ પોસાઈ જાય કે દેહને આમ કરું ઓર્ડર કરું ને આમ આમ કરું ને આ છૂટું પડી જાય ને આમ કરું એ લાઈન જ ખોટી છે. પરને જાણવાનું બંધ કરીને આત્માને જાણ કરવાનું તો તારા ઘરમાં નહીં અજ્ઞાનના ઘરમાં પણ એને જાણવાનું પણ બંધ કરીને જાણનારને જાણ આખી લાઈન જુદી છે. સર્વજ્ઞ ભગવાન વિતરાગ પરમાત્મા દેવાદી દેવ એક સમયમાં કેવળ જ્ઞાનમાં ત્રણ કાળ ત્રણ લોકને ચરાચર પદાર્થને જાણે પ્રત્યક્ષ એની જીવધ્વનિમાં સ્વરૂપ આવ્યું કે તારો આત્મા ત્રેકાળ એક શુદ્ધ મમત બહેન અને દર્શન જ્ઞાનથી પરિપૂર્ણ છું એવા આત્માનું લશ્કર તો તને અનુભવ થશે સ્વાનુભવ થશે આત્માનો અનુભવ સ્વાદ આવશે આનંદનો. એ આનંદનો સ્વાદ જ્યારે આવ્યો ત્યારે સંસાર મોહન થઈ જાય સમય પ્રતિ પ્રગટ થાય સમ્યક દર્શન વિના ચારિત્ર ન હોય અને ચારિત્ર વિના મોક્ષ ન હોય. માટે સમ્યક દર્શન એ બીજ છે, બીજ વૃક્ષનું ચારિત્ર છે, વૃક્ષ છે અને ફળ એનું મોક્ષ છે.
સદુપયોગ કે દૂર હોને કે બાદ મેં અનુભવ દશા જો રહેતી શું
ક્યાં
શુદ્ધોપયોગ મેં તો અનુભૂતિ હો ગઈ
હો ગઈ બાદ મેં બહાર આતા
બહાર આ ગયા તો શુદ્ધાત્મા કા જો અનુભવ રહે
ગયા અનુભવ રહે ગયા પરિણતિ રહે ગઈ શુદ્ધ ઉપયોગ છૂટ ગયા શુદ્ધ પરિણતિ રહેતી હૈ શુદ્ધ પરિણતિ રહેતી હૈ શુદ્ધ પ્રતીતિ મેળતી હૈ અને અંશે સ્થિરતા ભી રહેતી હૈ ઓ દિન કા જ્ઞાન ભી ચાલુ રહેતા હૈ ઇનકા જ્ઞાન જાતા નહીં હૈ ભગવાન હા પરિણતિ રૂપ અનુભવ એક શુદ્ધ ઉપયોગ રૂપ અનુભવ અને એક પરિણતિ પરિણતિ નિરંતર પરિણતિ અને અતિન્દ્રિય જ્ઞાન જો પ્રગટ હોવા ઉસકા અભાવ નહીં હોતા ધારા ચાલુ હૈ ઓર ઇન્દ્રિય જ્ઞાન ચાલુ હો ગયા પહેલા રૂક ગયા થા અનુભૂતિ કે કાળ મેં અનુભૂતિ કે કાળ મેં ઇન્દ્રિય જ્ઞાન કા વેપાર લબ્ધ રૂપ હો જાતા હૈ ઇન્દ્રિય જ્ઞાન કા અભાવ નહીં હોતા ઇન્દ્રિય જ્ઞાન કા વ્યાપાર ક્ષણભર બંધ હો જાતા માનસિક જ્ઞાન ભી બંધ હો જાતા ક્યુકે માનસિક જ્ઞાન મેં જો નય પક્ષ કા વિકલ્પ ઉઠતા થા વો પક્ષાતિક્રાંત હોતા હૈ તબ માનસિક જ્ઞાન ભી મન પાવે વિશ્રામ
બરાબર
અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ હોતા હૈ ઉસમાં આત્મા કા અનુભવ હોતા હૈ બાદ મેં મન કા વ્યાપાર ચાલુ હો જાતા હૈ મન કા ક્યા વ્યાપાર ચાલુ હોને પર ભી જો અતિન્દ્રિય જ્ઞાન કે દ્વારા આત્મા કો જાના વો જાના એસા જ્ઞાન રહે જાતા હૈ ઓર એસી પ્રતિતિ ભી કે મેં શુદ્ધ આત્મા હું
બરાબર
એસી પ્રતિતિ નિરંતર રહેતી હૈ સમ્યક દર્શન નિરંતર રહેતા સમ્યક દર્શન જાતા નહીં હૈ રૂકે ઉપયોગ બહાર આવે તો સમ્યક દર્શન જાતા નહીં ઉસકી સાથ સમવ્યાપ્તિ નહીં હૈ વિષમ વ્યાપ્તિ અશુદ્ધ ઉપયોગ હોવે તો ભી શુદ્ધ પ્રણતિ સમ્યક દર્શન ચાલુ એસા સૂક્ષ્મ વાત આત્મા કા અનુભવ વિના ધર્મ કી શરૂઆત નિકાલ દો ચાહે એક કરોડ રૂપિયા કા દાન દેવે શાંતિ ભાઈ પંકજ સમજે તો ભી અધર્મ હોતા
નહીં
નહીં અચ્છા ઓર શાસ્ત્ર પઢે છ કલાક તો ભી ધર્મ નહીં હોતા હૈ શાસ્ત્ર કા લક્ષ્ય સે જ્ઞાન નહીં હોતા હૈ શાસ્ત્ર કા લક્ષ્ય વાળા જો જ્ઞાન હૈ વો જ્ઞાન નહીં હૈ યે હૈ હે રૂપ યે હૈ
હે રૂપ ને હે રૂપ
આત્મા કા જ્ઞાન સો જ્ઞાન હૈ બાકી બુરા અજ્ઞાન
મેં એ પ્રશ્ન ઉઠા કે આપને અકર્તત્વ જો કહા અકર્તવ સ્વાભાવિક આત્મા હૈ શક્તિઓ મેં જો કર્તા નામ કી શક્તિ હૈ ये भी बुद्धि का कर्तव्य है तो कर्ता नाम की शक्ति का फिर क्या कार्य
वो निष्क्रिय है कर्ता नाम की शक्ति है वो कर्ता नाम उसका है मगर कर्ता नाम की शक्ति होने से सब गुण निष्क्रिय है
उसकी पर्याय भी
पर्याय वो सक्रिय होती है मगर जो गुण है ना गुण अपने कर्ता नाम की शक्ति क्या रहे पूछा रहे तो ऐसा पाठ है कि निष्क्रिय शुद्ध पारनामी कहो પારનામિક ભાવ નિષ્ક્રિય હોતા અચ્છા પારનામિક ભાવ નિષ્ક્રિય હોતા હૈ તો દ્રવ્ય જે સ્વભાવ હૈ પારનામિક ભાવ રૂપ હૈ તો ઇસમે જીતના ગુણ હૈ વો ભી પારનામિક ભાવ હૈ ગુણ મેં કોઈ ઉદય ઉપશમ ક્ષય ઉપશમ લાગુ પડતા નહીં હૈ તો જબ ગુણ કહા તો પારનામિક નિષ્ક્રિય રહેતા હમ કરતા હૈ આ ઉસકે પર્યાય પ્રગટ હોતી હો તો સક્રિય હૈ પર્યાય કા સક્રિયપણા રહેતા હૈ દ્રવ્ય કા નિષ્ક્રિયપણા રહેતા એક સાથ મેં દો રહેતા
તો પર્યાય કા ફિર ક્યા સમજેગી ઉસ
પર્યાય જ્ઞાન કે પર્યાય દર્શન કી ચારિત્ર કી
તો કર્તા વો જ્ઞાન કે સાથ મેં જોડા
હા વો કર્તા નામ કી એક હૈ ને વો ક્રિયા હોતી હૈ બસ કામ વો કર્તા બસ કર્તા કર્મ ઉદાસ લે કિયા સમ ગયા
જ્ઞાન કે સાથ
હા તો આત્મા હૈ અનાદિ અનંત વો પુણ્ય પાપ સે ભિન્ન હૈ ऐसा लक्ष्य करने से अनुभव हो होता है उन पास से सहित मानना वो अज्ञान है। आठ प्रकार का कर्म से सहित मानना वो ज्ञान है, देह से सहित मानना वो अज्ञान है, देह से सहित व्यवहार नहीं का विषय है, कर्म से सहित व्यवहार नहीं कहती है, उन पाप से सहित आत्मा है वो व्यवहार नहीं कहती, व्यवहार नहीं अन्यथा कथन करते, इसलिए उसका आश्रय छोड़कर जो निश्चय नहीं यथार्थ कथन करने वाली है उसको उपादेय करके अनुभव हो सकता है। तो तीन बोल हुआ, अभी चौथा बोल कि आत्मा दर्शन ज्ञान से परिपूर्ण है। दर्शन ज्ञान से परिपूर्ण है तो पूरा ज्ञान है, तो केवल ज्ञान हो गया कि नहीं, केवल ज्ञान की बात नहीं है, वो जो दर्शन और ज्ञान नाम का गुण है आत्मा में उसकी शक्ति जो है वो परिपूर्ण है। जो व्यक्त दर्शन ज्ञान प्रकट होता है उसमें तो ज्ञानावरण और दर्शनावरण कर्म की शोषण की अपेक्षा रहती है, वो ज्ञानावरण दर्शनावरण कर्म की जिसमें अपेक्षा न हो ऐसा दर्शन और ज्ञान गुण आत्मा में पड़ा है,
वो ज्ञान
यानी नित्य निरावरण है। ज्ञानावरण कर्म दर्शनावरण कर्म वो गुण के साथ लागू पड़ता नहीं है, वो व्यक्त पर्याय के साथ लागू पड़ता है। तो पर्याय में हीनाधिक अवस्था दर्शन ज्ञान की हीनाधिक अवस्था रहती है, जो हीनाधिक अवस्था है वो आत्मा नहीं है, परिपूर्ण है ज्ञान दर्शन से वो आत्मा है, उसका अवलंबन लेने से सभी ज्ञान अनुभूति दर्शन ज्ञान से परिपूर्ण। सबका आत्मा की बात चलती है, ओ कीड़ी मकोड़ी निगोद का जीव का अंदर जीव तत्व है वो दर्शन ज्ञान से परिपूर्ण है। पर्याय में अपूर्णता होती है, अपूर्ण टलकर पूर्ण होती है पर्याय, और द्रव्य तो परिपूर्ण, तीनों काल दर्शन ज्ञान से मैं परिपूर्ण हूं। अब परिपूर्ण का जब श्रद्धा ज्ञान करता है आत्मा तो पर्याय में अवस्था में परिणाम भी परिपूर्ण हो जाता है, अपूर्णता रहती अपूर्णता निकल जाती है। गुणमा गुण परिपूर्ण है तो परिपूर्ण नो अवलंबन रहता परिणाम पर परिपूर्ण थी जाए, अपूर्णता रहती नहीं। थोड़ा टाइम अपूर्णता रही पर अरे साधक ने कोई वक्त तो पूर्ण ना दर्शन था केवल ज्ञान अनुभूति काल में कोई कोई जीव ने कोई वक्त नई ज्ञान है ने दई नो विषय निक्षेप है तो नई ज्ञान ज्ञान नो अंश है आत्मा निक्षेप रूप है ज्ञेय है यो एक भेद है द्रव्य निक्षेप तो ये आत्मा में भविष्य में जो केवल ज्ञान की पर्याय प्रकट थानी हो ये वर्तमान में जाना जाए पंचम काल में अतीन्द्रिय ज्ञान की अतिथ्य शक्ति है। हा पंचम काल ना श्रीमदे कहू विचार विषय केव ज्ञान थे इच्छा नहीं केव ज्ञान वर्ते थे मुख्य नहीं हेतु थी केव ज्ञान थे अनुभवी पुरुष हो પણ આ જે વાત છે એ સામાન્ય જીવ હજમ કરી શકે નથી પણ વિચાર કરે તો ખ્યાલમાં આવી જાય કેમ કે પથ્થર છે આરસ પથ્થર આરસનો અને એમાં પ્રતિમા બનાવવાની છે તો કારીગર ને તમે ઓર્ડર આપો કે ભગવાન મહાવીરની પ્રતિમા બનાવો 7 ફૂટની તો આ એ પર્યાય પ્રગટ નથી થઈ પણ એમાં જ પર્યાય પડેલી છે અંતર ગરબી એ પર્યાયના દર્શન કારીગર વર્તમાનમાં કરી લીધી પ્રગટ થયા પહેલા કરે છે કે નહીં આખું એનું પિક્ચર ખ્યાલમાં આવી જાય અને જે પિક્ચર ખ્યાલમાં આવે એવો જ ઘાટ બની જાય છે પાછો એનાથી આગુ પાછો નહીં બનતો એ મકાનનો નુકસાન